તારીખ 3/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 221 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 163
ભાવના વિશેનો પ્રશ્ન છે. ધર્મના ક્ષેત્રમાં આત્મકલ્યાણની ભાવના લઈને કેટલાક જીવો આવે છે? બધા જીવો નથી આવતા, બહુભાગ જીવો તો પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓના આશાથી આવતા હોય છે. વર્તમાન અને ભવિષ્યમાં કોઈ પ્રતિકૂળતાઓ ન રહે અથવા હોય તો મટી જાય, અનુકૂળતા ઉત્પન્ન થાય ભિન્ન ભિન્ન પ્રકારે. એવા જીવોને તો ભાવના છે એ વાત લાગુ પડતી નથી. પણ આત્મકલ્યાણની ભાવના હોય અને બીજા એમાં સંસારની આશા અપેક્ષાઓ ન હોય, એમાં પણ બે પ્રકાર છે, એક પ્રકાર નથી એમ કહેવું છે. એની ચર્ચા કરી છે, ઉકેલી ચર્ચા નથી કરી છે. બરાબર, કેમ કે એને ભાવના ન કહેવાય, એ તો એને કંઈક મેળવવું છે માટે સંસારમાં કોઈ વ્યાપાર વ્યવસાય કરીને મેળવે છે, આ ધર્મના ક્ષેત્રમાં આવીને મેળવવા માંગે છે, એટલે હેતુ કાંઈ ફરક બદલાતો નથી. અહીંયા એક ભાવના એવી હોય કે અંતર ભેદી નાખે એની ચર્ચા કરવી છે. એ કેવી હોય? અંતર ભેદ કરે, અંતર ભેદ કરે એટલે અંતર પરિણતિને ભેદે. આ જીવને સંસારના રસ લેતા લેતા સંસારની અંતર પરિણતિ થઈ ગઈ છે, ઘણી ગાઢ છે. એ સંસાર પરિણતિને ભેદવી તોડવી એનું કામ ભાવના કરે છે, એવું કામ ભાવના કરે છે. વિપરીત પરિણતિને કઈ રીતે તોડવી સીધો પ્રશ્ન થઈ ગયો. કેમ કે એ તો થઈ ગઈ છે બધાને અને વર્તે છે ને ચાલે છે ને, એટલે તો એ પરિણતિને વશ પડેલો જીવ ઉપર ઉપરથી કાંઈ ધર્મ સાધન કરે છે એ સફળ નથી થતું. કોઈ શાસ્ત્રો વાંચે છે, કોઈ પૂજા ભક્તિ કરે છે, કોઈ દયાદાન કરે છે, કોઈ વ્રતશીલ સંયમ ઉપવાસ તપશ્ચર્યા આદિ કરે છે, એ બધા સાધન જપ તપના નિષ્ફળ જવાના કારણો શું છે? કે અનેક કારણોમાં એક બળવાન કારણ છે, બીજા પણ ઘણા કારણો છે, એમાં એક આ બળવાન કારણ પરિણતિનું છે. બીજા કારણો સમજાય છે, પરિણતિનું કારણ સમજાતું નથી. એટલે ત્યાં સુધી પણ સમજાતું નથી કે મેં ઘર દુકાન છોડીને નિવૃત્ત થઈને ધર્મક્ષેત્રમાં અમારા ઉદયના ઘરના સંસારના કાર્યો મૂકીને ધર્મના ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્રમાં ધર્મ સાધન અર્થે સમય અને શક્તિ ખર્ચીએ છીએ, પણ કેમ કઈ ફાયદો થતો નથી? કેમ આગળ વધાતું નથી? આવી સમસ્યા આ ક્ષેત્રમાં આવેલા જીવોને ઊભી થાય છે. પણ એને સંસાર પરિણતિ કેટલી દ્રઢ કરી છે એની પોતાને ખબર નથી, બીજાને ક્યાંથી ખબર હોય? પણ એ આગળ નથી વધતો. તો જીવે એમ સૂચવે છે, એમ સ્પષ્ટ કરે છે કે એને એની પરિણતિ તો નડે છે, એ પરિણતિ બદલવાનું, પરિણતિ તોડવાનું કામ ભાવના કરે છે. એને અંતર ભેદ કહેવામાં આવે છે, કેમ કે એ પરિણતિ અંદરનો વિષય છે, બહારમાં ખ્યાલ નથી આવતો. કેમ કે તમે અત્યારે ઘર સંભાળતા નથી, તમારા પરિવારનો વિકલ્પ નથી, તમારા ધંધાનો વિકલ્પ નથી, તમને કાંઈ બીજો પ્રતિબંધ દેખાતો નથી અત્યારે, અને આ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સમાગમ કરીએ છીએ, ભાવના પણ છે એટલા માટે તો એ કરીએ છીએ, સમય શક્તિ ખર્ચીએ છીએ, પણ કેમ આગળ વધતું નથી? ઉગ્ર ભાવનાથી પરિણતિને ભેદ કર્યો નથી. પરિણતિ ભેદાવી જોઈએ, છેદાવી જોઈએ, એ કામ નથી થયું. એટલે અહીંયા ઉત્તર એ આપ્યો છે કે ભાવના એવી ઉગ્ર હોય, એવી તીવ્ર હોય કે અંતરમાં ભેદ જ્ઞાન થાય ત્યારે છૂટકો થાય. એટલે ભેદ જ્ઞાનના સ્તર સુધી પહોંચે નહીં, એ સ્ટેજ સુધી પહોંચે નહીં, ત્યાં સુધી ભાવના, મારી ભાવના સાકાર નથી થઈ એવી રીતે એની ફિલિંગ, એવું ફીલ થયા કરે, લાગ્યા કરે, મને જે ભાવના છે એ મળ્યું નથી, મારે જે જોઈએ છે મને મળ્યું નથી. એ ભાવના એને વિજ્ઞાન થયા પહેલા અવલોકનમાં પ્રવેશ કરાવશે, પોતાના પરિણમનના અવલોકનમાં પ્રવેશ કરાવશે. ઉગ્ર ભાવના હશે તો એ અવલોકન સતત ચાલશે, નહીતર અવલોકન ચાલે ને તૂટી જાય, ચાલે ને તૂટી જાય. જો ભાવનાની કચાશ હોય તો એ ભાવનાના પ્રમાણમાં ચાલુ રહે છે, સતત અવલોકન ચાલે છે, એ જીવ ભેદ જ્ઞાનમાં પ્રવેશ કરે છે, ભેદ જ્ઞાનના સ્ટેજમાં પ્રવેશ કરે છે, આગળના સ્ટેજમાં આવે છે, ત્યારે એની ભાવના છે એને કાર્ય કર્યું એમ કહેવાય. કેમ કે એ ભેદ જ્ઞાન આત્મ સાક્ષાત્કારનો એકમાત્ર ઉપાય છે. આત્મજ્ઞાન અને આત્મ સાક્ષાત્કાર ભેદ જ્ઞાન વિના કોઈને થયું નથી અને થશે પણ. ભાવના છે એ ભેદ જ્ઞાન સુધી પહોંચાડે છે, અને ભાવના કોઈ પણ નવો આવેલો જીવ પૂર્વ શરત વિના, વિધાઉટ એની પ્રી કન્ડિશન, પ્રાયર કન્ડિશન વગર ભાવનામાં આવી શકે છે. બસ મારે હવે મારું આત્મકલ્યાણ કરી લેવું છે, આ સિવાય મારું કોઈ કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી, કરવું પડે એ બીજી વાત છે, પૂર્વકર્મને આધીન થઈને, પણ કર્તવ્ય તરીકે ન લઈએ. એવી ભાવનામાં કોઈ પણ જીવ આવી શકે છે, ભલે ભૂતકાળ ગમે તેવો હોય, એ જોવાની જરૂર નથી કે ભૂતકાળમાં આટલું ધાર્મિક કાર્ય કર્યું છે એ પણ જોવાની જરૂર નથી, આટલું અધાર્મિક કાર્ય થયું છે એ પણ જોવાની જરૂર નથી. આવી શકે છે, ભાવનાનો જન્મ કોઈ પણ જીવને કોઈ પણ કાળે થઈ શકે છે, એમાં મુહૂર્ત જોડાવવાનું નથી. ઘરનું વાસ્તુ લેવું હોય તો મુહૂર્ત જોડાવવું પડે, આમાં એ જોડાવવું, આમાં આ નિજ ઘર છે, એમાં પ્રવેશ કાળ ભાવનાથી છે, એમાં કોઈ મુહૂર્ત જોડાવવાની જરૂર નથી. નહીતર સ્વાધ્યાયમાં સ્વાધ્યાય કાળ હોય છે, પૂજામાં પૂજાનો કાળ હોય છે, ગમે ત્યારે પૂજા ન થાય, રાત્ર પૂજા ન થાય. વ્યવહારના વિષયમાં સમય જોવો પડે છે, સમયનો વિવેક કરવો પડે છે, જયારે નિશ્ચય અંતર પોતાના સ્વરૂપના કાર્ય કરવામાં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નો પ્રતિબંધ નથી. પંચ પરમેશ્વરી નું નામ સ્મરણ કરવું હોય તો પણ એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોવા જોઈએ. તમારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોવા જોઈએ. કોઈ પણ એવા અપવિત્ર સ્થળમાં અપવિત્ર કાર્યમાં સામાન્ય રીતે પંચ પરમેશ્વરી નો જાપ ન કરવો જોઈએ. કેમ કે એ પવિત્ર આત્માઓ છે, તો એને બાહ્ય પવિત્રતા સાથે પણ નિમિત્ત નૈમિતિક સંબંધ છે અથવા વિવેક છે. સ્વરૂપ ચિંતન ને મર્યાદા નથી. સ્વરૂપ મનન અને સ્વરૂપ ચિંતન ને મર્યાદા નથી. અહીંયા તો મર્યાદા છે. એટલે વ્યવહાર ની અંદર વ્યવહાર નો વિવેક છે. નિશ્ચય નું લેવલ વ્યવહાર થી પર છે, એને એ કાયદા કાનૂન લાગુ પડતા નથી. પછી અજપા જાપ છે, એ વાત બીજી થઈ ગઈ. પાછી એ પરિણતિ થાય એની વાત બીજી થઈ. ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદ જ્ઞાન થાય ત્યારે છૂટકો થાય. ત્યાં સુધી ભાવના વાળો જીવ અટકે નહીં, વિરામ પામે એમ કેવું છે. એની ભાવના એને અટકવા ન દે ક્યાંય. આટલું તો કર્યું ને, પેલા આટલું નતો કરતો, હવે આટલું કરું છું ને. પેલા બિલકુલ સત્સંગ નતો કરતો, હવે રોજ 2 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક સત્સંગ કરું છું. એમ અટકે નહીં, ભેદ જ્ઞાન સુધી પહોંચે ત્યારે છૂટકો. એ ભેદ જ્ઞાન થી અનુભવ સુધી મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી લેશે. મંદ મંદ ભાવના કે ઉપર ઉપર થી ભાવના કે મંદ મંદ પુરુષાર્થ કર્યા કરે એ ઉગ્ર ભાવના નહી. એ ઉગ્રતામાં ને મંદતામાં આ ફરક છે. મંદતા વાળાને પરિણતિ નથી થતી. ભાવના ને યોગ્ય પરિણતિ, ભાવના અનુસાર પરિણતિ નથી થતી. અને એ પહેલા જે સંસાર ઉપાસવાની ભાવનાની પરિણતિ થઈ ગઈ છે, સંસારને ઉપાસવાની ભાવના છે જીવ, એની પરિણતિ થઈ ગઈ છે. એ પરિણતિ બદલાતી નથી, તૂટતી નથી. કેમ કે એ પણ તીવ્ર રસે કરીને થઈ છે. એટલે જેટલું વજન તમે સંસારને આપ્યું છે એથી વધારે વજન આપો ત્યારે એ પલ્લું ઊંચું થઈને આ પલ્લું નીચું બેસે ત્રાજવાનું. વજન આપો એટલે રસ લેવો. સંસારનો રસ લીધો છે એના કરતા આત્માને મુક્ત થવાનો ની ભાવનામાં રસ લેવો જોઈએ. અધિક રસ લે તો પરિણતિ બદલાય. એટલે ઉપર ઉપરની મંદર મંદ ભાવનાથી કે ઉપર ઉપરની ભાવનાથી કાર્ય થતું નથી. એવું ઉપર ઉપરની ભાવના અનંત વાર કરી જીવે અને ઉપર ઉપરની ભાવનાથી ધર્મ સાધન પણ કર્યા. દીક્ષા લીધો તો ઉપર ઉપરથી. આ પરિસ્થિતિ ચાલી છે ભૂતકાળમાં. પાયાનો ફેરફાર છે, આ શાનો ફેરફાર છે. ફાઉન્ડેશન બરાબર હોવું જોઈએ, મજબૂત. આ તો અંતરને ભેદી નાખે. આ તો અંતરને ભેદી નાખે, અંતર માંથી વિજ્ઞાન કરી નાખે એવી ભાવના કોઈ જુદી જ હોય છે. કૃપાળુ દેવે બીજા શબ્દોમાં વાત કરી 569 પત્રમાં, તથારૂપ યોગ પ્રાપ્ત થઈ અંતર્ભેદ જાગૃતિ થાય તો તે જીવને મોક્ષ વિશેષ દૂર નથી. તથારૂપ આત્મજોગ પ્રાપ્ત થઈ, એને આત્મજોગ કયો છે, આત્મજોગ એટલે આત્મકલ્યાણકારી જોગ. જોગ એટલે ઉપાદાન નિમિત્તનો સંયોગ, એને જોગ કહેવામાં આવે છે. પોતાને પણ આત્મકલ્યાણની ભાવના ઉપાદાનમાં યથાર્થ તીવ્ર થઈ હોય અને જ્ઞાની પુરુષનો સંયોગ પણ એ આત્મકલ્યાણ કેવી રીતે થાય એવું દર્શાવનાર, એની કાર્ય પદ્ધતિ બતાવનાર જ્ઞાની પુરુષનો યોગ સંયોગ થાય, એમ એવો બે મેળ બરાબર થાય એને આત્મકલ્યાણકારી યોગ કહેવામાં આવે છે. એ સમાસ કરી નાખો, આત્મજોગ કલ્યાણકારી શબ્દને સમાવી લીધો અંદર, એને સમાસ કહે છે વ્યાકરણની ભાષામાં. છઠ્ઠી વિભક્તિના સમાસ તો ચાલુ ભાષામાં બહુ વપરાય છે. છઠ્ઠી વિભક્તિ એટલે શું? સંબંધ. છઠ્ઠી વિભક્તિ સંબંધ છે. તો એમાં નો ની નું ના વપરાય છે. એનો અક્ષર નીકળી જાય અને સીધે સુધી બોલે, એને ષષ્ઠી સમાસ કહે છે વ્યાકરણની ભાષામાં. ષષ્ઠી સમાસ ભાષામાં શબ્દનો પ્રયોગ ટૂંકી ભાષા, વ્યવહારમાં બધી ટૂંકી ભાષા હોય છે. શું કહે છે કે આ તો અંતરને ભેદી નાખે, અંતરમાંથી ભેદ જ્ઞાન કરી નાખે એવી ભાવના કોઈ જુદી જ એટલે જુદા પ્રકારની હોય છે. એનો પ્રકાર જુદો, ઉપર ઉપરની ભાવનાનો પ્રકાર જુદો, એમ કહેવું છે. અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતા તેને શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે અને વિભાવ પરિણતિ જુદી પડી જાય છે. પરિણતિનો વિષય લીધો કે નહીં? પરિણતિનો વિષય બહુ આવતો હતો એમની ચર્ચામાં. અહીંયા પણ એ વાત છે, એટલે એ વાત બીજી છે કે અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતા, જુઓ એ આત્માના માર્ગે ચાલે છે. ભાવનાવાળો ક્યાં ચાલે છે? આત્માના માર્ગે ચાલે છે. તેને શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે અને વિભાવ પરિણતિ જુદી પડી જાય છે, ભિન્ન પડી જાય છે. પુરુષાર્થ અને રસ, પરિણતિમાં રસ હોય ત્યાં પુરુષાર્થ હોય, પુરુષાર્થ હોય ત્યાં રસ હોય, બંને અવિનાભાવી છે. અલ્પ વિભાવ પરિણતિ અધુરાશને લઈને થાય છે, પણ તે વિજ્ઞાન કરે છે કે હું તો ચૈતન્ય છું. પછી જે વિભાવ પરિણતિ મોક્ષ દશા ન પ્રગટ થાય ત્યાં સુધી સાધક દશામાં અલ્પ વિભાવ પરિણતિ છે એ અધુરાશને લઈને છે, પુરુષાર્થની અધુરાશ. અને કર્મધારા કે છે વિભાવ પરિણતિને ભેદ જ્ઞાન કરે છે, સાધક છે, ધર્માત્મા છે, એ ભેદ જ્ઞાન કરે છે કે હું ચૈતન્ય છું અને આ જે વિભાવ થોડો ઘણો રહ્યો તે મારો મારું સ્વરૂપ નથી, એ રોગ છે, એનો પ્રતિકાર કરવા યોગ્ય છે, એનો નાશ કરવા યોગ્ય છે. અભિપ્રાય તો અહીંયા ભાવના થઈ, એ ભાવના અભિપ્રાયને ફેરવી નાખે છે. નહીં, વિભાવ આદર હોય એ વાત જ નથી, અભિપ્રાયમાં એનો નિષેધ છે. આખા સંસારનો નિષેધ છે, મુક્ત થવાની આત્મકલ્યાણની ભાવનામાં આખા સંસારનો નિષેધ છે, પૂરેપૂરા સંસારનો નિષેધ છે. ભાવનાના વિષય તો આપણે ઘણી વાતો ચાલી છે, ઉગ્ર ભાવના તીવ્ર ભાવના છે, અંતરમાંથી આવેલી એ સફળ થયા વિના રહેતી નથી. સફળ થાય એવા બાહ્ય સંયોગો ન હોય તો પણ એ ભાવના સફળ થાય છે, અને સંયોગોને બદલવું પડે છે, ભાવના બદલાતી નથી. સંયોગો તો ભાગ્ય આધીન છે, તો કે ભાગ્યને પણ બદલવું પડે. ભાગ્ય છે એ કુદરતી થયેલું છે, પોતાના પરિણામથી કુદરતી ભાગ્યનું સર્જન થયું, તો કે એમાંય ફેરફાર કરે. ભાવના સંસાર પરિણતિને ભીધે અંદરમાં અને બહારમાં કોઈ પણ પરિસ્થિતિને ભેદે એની કોઈ મર્યાદા નથી, એની કોઈ મર્યાદા નથી. બંશ્રીના શબ્દોમાં કહ્યું તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. જો ભાવના સફળ ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એક પરમાણુનો પણ નાશ થતો નથી જગતમાંથી, અવસ્થાથી અવસ્થાંતર થાય છે, પણ કોઈ પરમાણુ નવું સર્જન થતું નથી કે કોઈ પરમાણુનો સર્વનાશ થતો નથી. ભાવના માટે એમણે એવી કલ્પના કરી છે કે જે અનંત પરમાણુનો પિંડ છે, બ્રહ્માંડ એટલે અનંતા અનંત પરમાણુનો પિંડ છે, એને બદલવું પડે એમ ન કહ્યું, શૂન્ય થવું પડે, એનો નાશ થઈ જાય. ભાવનાનો નાશ ન થાય, એનો નાશ થઈ જાય. એ તો થાય નહીં કોઈ દિવસ, ભાવના નિષ્ફળ પણ જાય નહીં કોઈ દિવસ. એટલે જોરથી વાત કરી છે, દ્રષ્ટાંતમાં ભાવનાનું જોર અછાનું રહેતું નથી, છુપાતું નથી, એવું જોરદાર દ્રષ્ટાંત. મેરુ પર્વત ને તોડી નાખે ને એવું એવું નાનું નાનું ન લીધું કઈ, એ ભાવના છે. મેરુ પર્વત ના ભૂકા બોલાવી દે એમ ન, 14 બ્રહ્માંડ ના ભૂકા બોલાવી દે એમ નહી, નાશ કરી નાખે, શૂન્ય થઈ જાય. શું ભાવનાની તાકાત છે! આ તો મુમુક્ષુની ભૂમિકાની વાત લીધી છે. નાની શક્તિ કેટલી, અને એક સમયની પર્યાય છે નાનીની પણ, તો આત્માની શક્તિ કેટલી, આત્માની તાકાત કેટલી અંદર, એનું કોઈ હદને મર્યાદા નથી, એને કોઈ તળિયું નથી, નીચે બેહદ છે. એક વાર ઓળખાણ થી યથાર્થ મહિમા આવે શક્તિનો, શક્તિને ઓળખીને એટલે બધી શક્તિઓ પ્રગટી જાય, એ મહિમાથી બધી શક્તિઓ પ્રગટ થઈ જાય. આનંદમાં પરમાનંદ પ્રગટ થઈ જાય, જ્ઞાનમાં સર્વજ્ઞ શક્તિ પ્રગટ થઈ જાય, કઈ બાકી રહે અનંત ઐશ્વર્ય પ્રગટ થવાથી એને લોકો ઈશ્વર કહેવા માંડ્યા. શું કે છે? આ ઈશ્વર છે. વાત તો એને છે કે પોતાના સામર્થ્ય ને સ્વરૂપ ના ઐશ્વર્ય ને એમણે પ્રગટ કર્યું છે. અનંત ઐશ્વર્ય માં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ બધું પ્રગટ થાય છે. એ બધું પ્રગટ થવાની શક્તિ, પ્રગટ થવાનું પહેલું ચરણ ભાવનામાં છે, અથવા એ બધો જન્મ પામશે એ ભાવનાના ગર્ભમાં આવ્યું છે માટે જન્મ પામશે. માણસનો જન્મ થાય છે પહેલા ગર્ભ ધારણ કરે છે, મોક્ષ દશાનો જન્મ થશે, ભગવાન પણ ઈશ્વરત્વ પ્રગટ થશે એનો ગર્ભ ક્યાં ભાવના. એકનું ભાવનાનું એવું સ્વરૂપ છે, મેઇન સબ્જેક્ટ છે, અને એ વિષય ઉપર એમની માસ્ટરી હતી એમ કહીએ તો ચાલે. કઈ નહીં, કોઈ પણ મુમુક્ષુ હોય, કાંઈ જોવાની જરૂર નથી કે તું કેટલા પાપ કરીને આવ્યો છું, કોણ કરીને આવ્યો છું. ભાવનામાં તારા આત્મકલ્યાણની ભાવનામાં, અને એમાં તને વાંધો શું છે કે તારે તારું કલ્યાણ કરવું એવી ભાવના તને ઊભી થાય એમાં તને શું વાંધો હોય શકે. આ કલ્પેલા બધા મોહથી કલ્પેલા તારા પ્રકારો તને આડા આવશે, કઈ વાંધો નહીં. એ બધાને ભેદવા માટે આ ભાવના ઊભી થઈ છે, પોતાના જ પરિણામ છે. પૂર્વે જે કરેલા ગરબડ વાળા પરિણામો છે એ બધા સામે આવે છે, પછી ભાવના એને તોડી નાખે છે, ભાવના પાછી વળતી નથી. લીધું છે ને, બસ વાદળા જોઈને સૂર્ય કઈ પાછો ફરે નહી, એ તો ઉગ્યો એ ઉગ્યો જ, એ મધ્યાને આવવાનો. વાદળા હોય કે વાદળા એમ પછી ભાવનાના સૂર્ય પાસે બધા અનુકૂળ પ્રતિકૂળ સંયોગોના વાદળા, એ વાદળાથી ભાવના કઈ પાછી ફરે. શક્તિવાળી ચીજ છે ભાવના, પોતે શક્તિવાળી ચીજ છે. એની પાસે જગતના કોઈ પ્રકારો ભાવનાને છેદી શકે એ વાત નથી, ભેદી શકે એ વાત નથી. ભાવના બધાને ભેદ છે. આ રીતે અંતરને ભેદી નાખીને ચૈતન્ય તરફ તેની પરિણતિ દોડી જાય છે. જ્યારે અંતર ભેદાય છે ત્યારે નવી જે પરિણતિ ઉત્પન્ન થાય છે એ પોતાના સ્વરૂપ પ્રત્યે દોડ લગાવે છે, ધીમે ધીમે ચાલતી નથી. કેવો શબ્દ પ્રયોગ, દોડી જાય છે, ધસે છે, એવો એક વેગ સંવેગ ઉત્પન્ન થાય છે. સમસંવેગ નિર્વેદ અથાને અનુકંપા, એ સમ્યક્ત્વના પાંચ લક્ષણો કયા છે. એમાં સંવેગ છે એ મુખ્ય વાત છે, કેમ કે એને આજે બધું ચાલે છે. પુરુષાર્થ છે એમાં, સંવેગમાં પુરુષાર્થ છે, એટલે બાકીના ચાર ફેક્ટરો એને લઈને છે એમ કહીએ તો ચાલે. આ રીતે અંતરને ભીદી નાખીને ચૈતન્ય તરફ પોતાની પરિણતિ દોડી જાય છે. શું થાય છે? પોતાની પરિણતિ દોડી જાય છે, અને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે. ભાવના વિનાના જીવને ઈચ્છા થાય કે મારે સ્વરૂપ ગ્રહણ કરવું છે. ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો, પણ કેમ અનુભવ કરવો એ સમસ્યા હોય છે. ભાવના વાળાને ઓટોમેટિક સૂજ આવે છે ને ગ્રહણ થાય છે, બીજા બધા ફેક્ટરો આપોઆપ ઉત્પન્ન થાય છે. ભાવના હોય ત્યાં બીજા ભાવનાને આનુષંગિક પરિણામો કોઓર્ડિનેશન એ કામ થવા માટેનું જેવું થવું જોઈએ એ આપોઆપ થવા લાગે છે. એક મુખ્ય કામ ભાવનામાં આવવાનું છે. ભાવના ઉપર આખું પાર્ટિકલ તૈયાર થાય એવું છે. આત્મકલ્યાણકારી ભાવના મુમુક્ષુતા આરોહણ ક્રમમાં લખ્યું છે. આત્મકલ્યાણકારી ભાવના આ જગ્યાએ કોના માટે લીધી છે? આ જે ભાઈ ઉભા છે સાધક, જે ગુરુ આજ્ઞાનું દોરડું પકડીને ઉપર ચડવા માંગે છે એને ભાવના વાળો ધ્યેય બાંધશે અને ધ્યેય અનુસાર પુરુષાર્થ કરશે અને બધા પરિણામો જેટલા જરૂરી છે બધા પરિણામો ઉભા થવાના, ઓટોમેટિક ઉભા થવાના. પાયાનું પથ્થર છે. આપણે કાલે મૂંઝવણની જે વાત થઈ હતી એ ભાવના દર્શક છે. પરિભ્રમણની વેદના આવે છે એ ભાવનાનું પ્રદર્શન કરે છે. હવે આને ભાવના બરાબર ઊભી થઈ એ વાત છે. પછી એક ભાવનાનું ડેવલપમેન્ટ છે. આગળ જતા પૂર્ણતાનું લક્ષ થાય ત્યારે એ ભાવના વધારે તીવ્રતા સંવેગવાળી થાય છે. પૂર્ણતાના લક્ષ પછી એ ભાવનામાં સંવેગ ભળે છે, પુરુષાર્થ ભળે છે, એટલે એનું કામ બરાબર રાઈટ ટ્રેકમાં રાઈટ સ્પીડમાં ગાડી ચાલે છે. એટલે નિર્ધારિત સ્થળે રાઈટ ટાઈમે પહોંચશે. પછી એને વિકલ્પ નથી આવતો, મોડું થાય છે એ વિકલ્પ નથી આવતો, થતું કામ કેમ થતું નથી, કેમ પહોંચાતું નથી એનો પણ વિકલ્પ આવતો નથી. માઇલોમીટર ની અંદર આપો બોલે છે એટલે એ પ્રમાણે ડિસ્ટન્સ કપાઈ જ જાય છે. ઓટોમેટિક છે સ્પીડ છે એમ આમાં પણ એવું જ છે. પછી એમાં વિકલ્પ નથી આવતો કે કેમ ફલાણું આવ્યું નહીં, કેટલું કેમ આટલા માલ માઇલ કપાઈ ગયા નહીં, તો જેટલા તમારો સ્પીડ છે એના પ્રમાણે માઇલ કપાય છે. એટલે નોર્મલ સ્પીડ, એક્સિડન્ટ પણ ન થાય અને મોડું પણ ન થાય, રાઈટ ટ્રેકમાં રાઈટ સ્પીડમાં રાઈટ ટાઈમે ડેસ્ટિનેશન આવીને વચ્ચે કઈ ચિંતા નહીં, આકુલતા નહીં, વિકલ્પ નહીં, કોઈ ટેન્શન નહીં. મુક્ત ભાવમાં મસ્તી કરતો કરતો આગળ વિચાયેલો જાય. બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ થયા હતા ને એ મસ્તીમાં ચાલતા હતા. ગળામાં એક મૃદંગ લટકાડી રાખતા, લાંબુ ટોળકું આવે ને એને મૃદંગ કહે, મૃદંગ એ લટકાડી રાખતા. ભક્તિમાં બહુ રહેતા હતા, હાલતા જાય ને ભક્તિ કરતા જાય, રસ્તામાં એની એ જ પરિસ્થિતિ હોય. કોઈ શું કહેશે એ જોવા ન રહીએ, લોકો શું કહેશે એ જોવાનું. આજે લોકો એની ભક્તિ કરે છે બંગાળમાં, પણ એને લોકસંજ્ઞા એ રીતે તોડી નાખી હોય છે. મને ભક્તિ એનો ફોર્સ જ એટલો ભાવ છે ભાવનામાં. એ ભાવના વાળો લોકસંજ્ઞામાં રહેતો નથી, અમલીકરણમાં આવતો હોવાથી ઓકસંજ્ઞામાં પણ રહેતો નથી. એની સાથે ચાલવા વાળા બધા પછી એવી રીતે ભક્તિ માં જોડાઈ જતા. નૃત્ય કરતા કરતા ના છે, હાલે રસ્તા પર તમે કરતો લોકો ગાંડા જ છે ને ત્યાં ઠેકાણે નથી. વાત તો સાચી છે, ઠેકાણે નથી પણ કોઈ બીજા ઠેકાણે છે. લૌકિક દ્રષ્ટિમાં ઠેકાણે નથી પણ કોઈ અલૌકિક ઠેકાણે છે. વ્યવહારની મર્યાદા તૂટી જાય એનું શું? આવા પ્રકારના ફિલિંગ સ્ટેજના પરિણામો ઉગ્રતા ધારણ કરે ત્યાં મર્યાદામાં ફેરફાર થઈ જાય છે, મર્યાદા રહેતી નથી. પછી ડાયા માણસોની ટીકા કરે, લૌકિકમાં ડાયા માણસોની ટીકા કરે. મર્યાદામાં રહેવું જોઈએ ગમે તેમ પણ હોય, પણ મર્યાદામાં રહેવું જોઈએ. તે દિવસ ચૈતન્ય મહાપ્રભુ જોઈને કોઈના પરિણામોને નુકસાન થયું છે, પણ આજે કેટલા બધા એને ભજે છે, કેટલા બધાને લાભ થયો. લૌકિક અવગુણ અલૌકિક સદગુણમાં પરિણમે છે, કેવો હિસાબ કિતાબ વિચિત્ર છે. લૌકિક અવગુણ અલૌકિક સદગુણમાં પરિણમે છે. બેનશ્રી ઘર છોડીને ભાગ્યા, યુવાન છોકરી ઘર છોડીને ભાગે એટલે લૌકિક મર્યાદા તોડી. 15 વર્ષની ઉંમર તો યુવાની માં આવી ગયા, ઘર છોડીને ભાગ્યા તો લૌકિક મર્યાદા તો તોડી ને. વડીલોની રજા લેવી જોઈએ, વડીલો કઈ રજા આપતો હતું ને એની ભાવનામાં કઈ મર્યાદા એવું નતું. લોકો ટીકા કરી હશે સમાજે, વહુ ફલાણાની છોકરી, ફલાણાની વહુ, બે લગ્ન થઈ ગયા હતા, કોઈ એક ઘરની વહુ ને બીજા ઘરની દીકરી ગણાય, બે પક્ષને આબરૂને થોડો ધક્કો લાગે, લોકોને ચર્ચાનો વિષય થાય, ટીકાનો વિષય થાય. અવગુણ ગણવો કે સદગુણ ગણવો, જે સમાજે ટીકા કરી એ સમાજ નો સંબંધ તો તોડવા નીકળ્યા હતા, એ ભાવનાથી નીકળ્યા હતા, તો આત્મકલ્યાણ કરી લીધું. હવે એને અવગુણ કેમ કહેવાય? જે કારણથી આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ એ પ્રૂવ થઈ ગયું, સાબિત થઈ ગયું, એને અવગુણ કરવો ગુણવો અવિવેક કેવો કેમ કેવો? એ વાત ત્યાં લાગુ પડતી નથી. એવા કેટલાક હિસાબ કિતાબો જુદી જાતના હોય છે જે લૌકિક જનોને સમજાય એવા નથી હોતા. પછી પાછળથી ભજે પણ એ વખતે તો આકરા ઉતાવળાથી ને દોઢ દાપણ કરીને અભક્તિ કરવી એવું થાય. લૌકિક દ્રષ્ટિએ યથાર્થતા હોય ત્યાં બીજો પ્રકાર છે, યથાર્થ ભાવના હોય ત્યાં બીજો પ્રકાર છે. આત્મકલ્યાણની ભાવના જીવને બે પ્રકારની ઉત્પન્ન થાય છે. એક મંદ અને બીજી તીવ્ર. મંદ ભાવનાથી સંસાર પરિણતિ મળતી નથી. તીવ્ર ભાવના અંતરને સંસાર પરિણતિને ભેદીને વેદ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. જેનું ફળ મોક્ષ દશા છે. એવી યથાર્થ આત્મભાવના ઉત્પન્ન કરાવવાનો અહીં આપે છે.